દોલત રાંધીકૃત ડાળ છે, તેની આપણે ચોથી ડાળ છે, તેની દસમી ગાથાનો ભાવાર્થ છે. આમાં 114 પાનું છે. એનો ભાવાર્થ લઈએ આપણે કે સમય ચારિત્રની હવે વાત કરતા આપણને શ્રાવકને પાંચમા ગુણસ્થાને જે અણુવ્રત હોય છે તેની વાત હવે આપણને કરેલ છે કે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરી સમ્યક ચારિત્ર પ્રગટ કરવું જોઈએ. અને તે સમ્યક ચારિત્રના બે ભેદ છે, સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાન અને સમ્યક જ્ઞાન પૂર્વક સમ્યક ચારિત્ર. એના બે ભેદ છે. એક એક દેશ એટલે કે અણુ થોડું, દેશ સ્થૂળ ચારિત્ર, અને બીજું સર્વદેશ. સર્વદેશ એટલે સકલ ટોટલ, મહા એટલે પૂર્ણ સૂક્ષ્મ એવું ચારિત્ર. પૂર્ણ ચારિત્ર અને થોડું ચારિત્ર એવા બે પ્રકાર છે. તેમાં સકલ ચારિત્રનું પાલન મુનિરાજ કરે છે અને દેશ ચારિત્રનું પાલન શ્રાવક કરે છે. પૂર્ણ ચારિત્ર સકલ ચારિત્ર છઠ્ઠે સાતમે ગુણસ્થાને મુનિરાજને હોય છે, અને દેશ ચારિત્ર થોડુંક ચારિત્ર પાંચમા ગુણસ્થાને શ્રાવકને હોય છે. આ ચોથી ડાળમાં દેશ ચારિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે અને સકલ ચારિત્રનું વર્ણન હવે પછી છઠ્ઠી ડાળમાં કરવામાં આવશે. ત્રસ જીવોની સંકલ્પી હિંસાનો સર્વથા ત્યાગ કરી નિષ્પ્રયોજન સ્થાવર જીવોનો ઘાત ન કરવો તેનું નામ અહિંસા અણુવ્રત છે. શ્રાવકનું જે થોડુંક ચારિત્ર છે, દેશ ચારિત્ર, તેમાં 12 પ્રકાર એના વ્રત હોય છે. એમાં 5 અણુવ્રત, કાલ આપણે વાત લીધી 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત. એમાં 5 અણુવ્રતમાં સૌથી પહેલું અહિંસા અણુવ્રત એની વ્યાખ્યા કરે છે. ત્રસ જીવોની સંકલ્પી, સંકલ્પી એટલે જાણી જોઈને નિશ્ચય કરીને સંકલ્પ કરીને, જેને કે નિર્ણય આને મારવો જ છે આજે. એવી રીતે હાલતા ચાલતા પ્રમાદથી કોઈ કીડી મકડા મારે, પણ કીડી મકડાને જોઈને ખબર પડે તોય મારવા છે, એવી હિંસા શ્રાવક જીવને મુમુક્ષુ જીવને હોતી નથી. હાલતા ચાલતા અજાણતા પ્રમાદથી મારે, પણ સંકલ્પ કરીને, જેને કે નિર્ણય કરીને, ઇન્ટેન્શનલી પ્લાનિંગ કરીને, એવી ત્રસ જીવની હિંસા. ત્રસ જીવોની સંકલ્પી હિંસાનો કેવો ત્યાગ કરવાનો? સર્વથા ટોટલી ત્યાગ હોય છે. જાણી જોઈને કોઈને મારવાનું એને હોતું જ નથી, સર્વથા ત્યાગ હોય છે. અને બીજું સાથે નિષ્પ્રયોજન સ્થાવર, પ્રયોજન વગર. તમને જરૂર નથી તો જમીન ખોદવી નહીં, પણ જીન મંદિર બાંધવું કે મકાન બાંધવું તો તમે એવું કરો છો, પણ વગર પ્રયોજને જમીન ખોદવી, વગર પ્રયોજને વનસ્પતિ તોડવી, વગર પ્રયોજને પાણી ઢોળવું, અગ્નિ સળગાવવી, હવા ખાવી, એવો નિષ્પ્રયોજન સ્થાવર જીવોનો ઘાત ન કરવો તેનું નામ અહિંસા અણુવ્રત છે. અને બીજાના પ્રાણોને ઘાતક, કઠોર અને નિંદનીય વચન ન બોલવા અને બીજા પાસે ન બોલાવવા તેનું નામ સત્ય અણુવ્રત. બીજાને કેવા લાગે? બીજાના પ્રાણને જેમ કે ને આ એવું કઠોર બોલે કે બીજાને એવો શોક લાગી જાય કે એને કદાચ પ્રાણ પણ છૂટી જાય, ગમે તે એને દુઃખ પડે, તો એવી રીતે ઘાતક. ઘાતક એટલે એવા ઘણા શબ્દો બોલતા હોય છે, અને ઘણાના શબ્દોની એવી ઇફેક્ટ થાય, જેમ રાજા બોલે આને મારો, તો નેચરલી એને તો લોકો બીજા માટે એવા શબ્દો પણ શ્રાવક ન બોલે કે જેને બીજાના જીવના ઘાતક થાય, બહુ કઠોર હોય અને બહુ નિંદનીય હોય એવા શબ્દો ન બોલાય, તેવા ન બોલવા, બીજા પાસે ન બોલાવવા, તે સત્ય અણુવ્રત છે. નીચે ફૂટનોટમાં વાંચીએ, આ અહિંસા અણુવ્રતનો ધારક જીવ, આ જીવ હણવા યોગ્ય છે, હું આ જીવને મારું એ પ્રમાણે ઈરાદા પૂર્વક કોઈ ત્રસ જીવની સંકલ્પી હિંસા કરતો નથી. સંકલ્પ કરીને કોઈને આને મારવો જ છે અને કરવો જ છે, હિંસા જ કરવી છે, એવો કોઈ સંકલ્પ ઈરાદો ઇન્ટેન્શનલી કોઈ ત્રસ જીવની હિંસા કરતો નથી, પરંતુ આ વ્રતનો ધારક આરંભી, ઉદ્યોગીની અને વિરોધીની હિંસાનો ત્યાગી હોતો નથી. આરંભ, આરંભ એટલે વેપાર ધંધાનું બધું કામ કરીએ છીએ, ઉદ્યોગ કરીએ છીએ, આરંભમાં એટલે આપણે ગ્રસ્તનીઓ ખાવું પીવાનું હોય છે, ઉદ્યોગ એટલે એ પ્રકારની કોઈને ખેતીવાડી કે એ પ્રકારની ઉદ્યોગ, પછી તીવ્ર પાપ હોય જેમાં ખ્યાલ જ આવતો એવું ન હોય, પણ એવું એક સામાન્ય. અને વિરોધીની હિંસા, ધર્મને બચાવવા દેશને બચાવવા માટે એવી હિંસા કરવી પડે છે, તો તેનો એને ત્યાગ હોતો નથી. હિંસા 4 પ્રકારની, સંકલ્પી, આરંભી, ઉદ્યોગી અને વિરોધી. એમાં એને શેનો ત્યાગ હોય છે? સંકલ્પી હિંસાનો ત્યાગ હોય છે, બાકીની ત્રણનો ત્યાગ હોતો નથી. બીજું, પ્રમાદ અને કસાયમાં જોડાવાથી જ્યાં પ્રાણઘાત કરવામાં આવે ત્યાં જ હિંસાનો દોષ લાગે છે. જ્યાં તેવું કારણ નથી ત્યાં પ્રાણઘાત હોવા છતાં પણ હિંસાનો દોષ લાગતો નથી. શું કહે છે? પ્રમાદ ને કસાય ને મેં જોડાવાથી, પ્રમાદ પૂર્વક અથવા કસાય પૂર્વક, જ્યાં બીજા જીવની હિંસા કરવામાં આવે તો જ પાપ લાગે છે. પ્રમાદ ને કસાય નથી તો તેને એને હિંસાનું પાપ લાગતું નથી. ડોક્ટર છે, ઓપરેશન કરે છે, એકદમ ધ્યાન રાખીને કરે છે, બીજા જીવને મારવાનો કસાય પણ નથી અને એકદમ ધ્યાન રાખીને ઓપરેશન બેદરકારીથી કરે છે. એનું થવાનું એમ થશે આપણે ફટાફટ કરી નાખો તો પણ એ હિંસા થાય છે, પણ બહુ ધ્યાન રાખે છે અને એને બીજા જીવને મારવાનો કસાય નથી તો પ્રાણઘાત થવા છતાં એને પાપ લાગતું નથી. અહીંયા મુનિરાજનો દ્રષ્ટાંત આપે છે. જેમ પ્રમાદ રહિત મુનિ ગમન કરે છે, મુનિરાજ તો ઈરિયા સમિતિ જોઈને ચાલે છે, પણ અચાનક પગ મૂકો અને ત્યાં જ જીવડો આવીને પડી જાય છે. ધ્યાન તો પૂરું રાખે છતાં કોઈ જીવડો આવીને પડી જાય તો એમને પાપ લાગતું નથી. વૈદ્ય ડોક્ટર રોગીનો કરુણા બિંદુથી ઉપચાર કરે છે, ત્યાં સામે નિમિત્તમાં પ્રાણઘાત થતા હિંસાનો દોષ લાગતો નથી. સામાજીવનો આયુષ્ય નથી અને મરણ થાય છે તો પણ દોષ લાગતો નથી, મુખ્ય એના ભાવ ઉપર. અને આપણે પ્રમાદ કસાઈ કરીએ છીએ અને સામાજીવનો પ્રાણઘાત નથી થતો તોય પાપ લાગે છે. મેં કોઈ જીવને મારવાનો ભાવ તો કર્યો અને એનું આયુષ હોય બચી જાય છે તો મને તો પાપ લાગી જાય છે. એના માટે પ્રવચન સારમાં એક સરસ દ્રષ્ટાંત આપ્યું ને કે કોઈ જીવને દુખી મારવાનો ભાવ છે કેવો છે? કે ગરમ કરેલો લોઢાનો સળિયો હાથમાં લેવા જાવ. કોઈને મારવાનો ભાવ થયો, ગરમ કરેલો આયન રોડ લઉં હું, તો શું થાય? કે બીજાને તો દાજે કે ન મારે કે ન મારે, પણ પોતાનો હાથ તો પેલા દાજ છે. એમ ભાવ કર્યો હિંસાનો, સામાજીવનું નુકસાન થયું કે ન થયું પણ પોતાને પાપ તો લાગી જાય છે. આ રીતે બે અણુ વ્રતની વાત કરી. હવે 11મી ગાથામાં ના, એ પણ સામાજીવને તો એવું ઇન્ટેન્શન તો અત્યારના તો પાપનું એને લાગે છે, એને અત્યારના એને ખબર પડે છે આવી તરફડીને મરે છે, બહુ પેઇનથી મરે છે, તે તો પાપ તો એવું લાગે જ છે. એ મેડિસિન શોધાશે નહીં શોધાય હજી ઘણી શક્યતાઓ ઘણી જુદી છે ને, એટલે એ તો થોડું પાપ તો એમાં લાગી જ જાય છે કે બીજા જીવને કેટલું તરફડવું પડે છે, કેટલું પેઇન લાગે છે બધું. રાગ તો છે જ ને પોતાને થોડું શીખવા માટે, પણ બીજા જીવનું જાય છે એ તો પોતાને, મારા મને લાભ છે પણ બીજાને તો નુકસાન છે ને. આજ એમ તો એમ સમજું કે મને તો મારા શત્રુને મારી નાખું મને તો લાભ છે, પણ એ એવી રીતે ન હોય. એને ખ્યાલ આવે છે કે આ જીવને આ દવા એક્સપેરિમેન્ટ કરીશ તરફડશે મરી જશે, આ તે બધું ઇન્ટેન્શન તો છે જ ને એમાં. પણ પછીની શક્યતાઓ છે, પછીની કોઈ ગેરંટી નથી, પછીની શક્યતાઓ છે. એ દવા શોધાશે નહીં શોધાય કાંઈ એ તો એક્સપેરિમેન્ટ છે. ભાવ એક સારો છે, કોને બચાવવાનો? એટલે એમાં શું છે કે એ હજી નક્કી નથી ને દવા શોધાશે, એટલે જે સાવ ટોટલી ઇન્ટેન્શનલી થી મારે એના કરતા ઓછું પાપ, પણ પાપ તો લાગે કારણ કે એને ખબર છે કે આજે રેબિટ ઉપર કે એના ઉપર હું એક્સપેરિમેન્ટ કરું છું, એને જીવ જવાનો એને પીડા આટલું આ તે બધું ખ્યાલ તો છે જ ને. મારા સારા માટે અથવા કોઈ બીજાના સારા, ચાર જણાના સારા માટે એક જણને મારવું એવો તો કોઈ નિયમ ન હોઈ શકે, ભલે ચારના 4000 નો સારો, પણ એક જણને એટલે મારવો એવો કોઈ નિયમ ન હોઈ શકે. હવે ત્રીજું, અચોર્ય અણુવ્રત, બ્રહ્મચર્ય અણુવ્રત અને પરિગ્રહ પરિમાણ અણુવ્રત. પરિગ્રહ નો શું થાય છે? પાંચમે ગુણસ્થાને પરિમાણ, પરિમાણ એટલે મર્યાદા, પરિમાણ લિમિટમાં થાય છે. ટોટલી પરિગ્રહ છૂટી જાય તો મુનિદશામાં હોય તો પાંચમે ગુણસ્થાને શું થાય છે? પરિગ્રહનું એક મર્યાદા લિમિટેશન આવી જાય છે અને એની વાત કરશે, અને એક દિગ્વ્રત એની 11મા વાત કરે છે. जल मृतिका विन और नाहि कछु गहे अदत्ता, निज वनिता विन सकल नारी सो रहे विरत्ता। अपनी शक्ति विचार परिग्रह थोरो राखे, दस दिस गमन प्रमाण ठान तसु सीमन नाखे। जे दृष्टांत आप्यु चित्र देखाड्यु छे सेनु छे, दिशाओ छे, पैसे माथी आव्यु, क्या अणु व्रत माथी आव्यु, एनु दीघ व्रत नु छे, कोई अणु व्रत नु नथी पण गुण व्रत नु छे, કે એ દિશાની મર્યાદા બાંધતો હોય છે, શ્રાવક હોય છે એનો આપણે આગળ આવશે લેશું। પેલા અહીંયા લઈ છે અચોર્યપણું, ચોરી ન કરે, પાણી અને માટી સિવાયની બીજી કોઈ ચીજ દીધા વિના ન લેવી તેને અચોર્ય અણુવ્રત। આ બે કેમ છૂટ આપી, માટી ને પાણી? કારણ કે તો કુદરત છે, કુદરતમાં ગમે ત્યાં માટી પડી હોય, નદીમાં પાણી વહેતું, એક તો કુદરતી હોય એટલે એમાં ન હોય, પણ બીજી કોઈ વસ્તુ કોઈની દીધા વિના, પાણી અને માટી સિવાયની બીજી કોઈ ચીજ કોઈના દીધા વિના ન લેવી તેનું નામ અચોર્ય અણુવ્રત કહેવામાં આવે છે। ના અણુવ્રત આ કોને હોય છે? આવા અણુવ્રત કે નિશ્ચય સમ્યક સ્નાન પૂર્વક પ્રથમના બે કસાય એટલે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનો હોય, એનો જેને અભાવ થયો હોય તે જીવને સાચા અણુવ્રત હોય છે। નિશ્ચય સમ્યક દર્શન ન હોય તો એને વ્રત પણ હોતા નથી, એની વ્રત પાળે તો તે અજ્ઞાન વ્રત છે। તો અચોર્ય પણ કોને કહે છે? કે દીધા વિના સોનું વસ્ત્ર વગેરે પરિગ્રહને ગ્રહવો, પાણી અને માટી સિવાય કોઈ પણ દીધા વિના લેવું તેનું નામ, ન લેવું તેનું નામ અચોર્ય કહે છે। પછી બીજું બ્રહ્મચારી અણુવ્રત, પોત એટલે જેને અનુસરીને અનંત બંધ થાય તેનું નામ અનંતાનુબંધી કહેવાય, એ કસાય છે। અનંતાનુબંધી ક્રોધ માન માયા ને લોભ, જેને અનુસરીને મિથ્યાત્વ છે તો અનંત બંધ થાય છે। જ્યાં મિથ્યાત્વ છે, પરદ્રવ્ય રાગ સાથે એકતા બુદ્ધિ છે, ત્યાં તે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ કસાય હોય છે। અને અપ્રત્યાખ્યાન એટલે સમ્યક દર્શન થતા અનંતાનુબંધી કસાય જાય છે, પાંચમું ગુણસ્થાન આવતા અપ્રત્યાખ્યાન કસાય ચાલ્યો જાય છે, મુનિદશા આવતા પછી ત્રીજો કસાય ના। એટલે અપ્રત્યાખ્યાન એટલે એ જેને વ્રત નથી હોતા અને એનો નાશ થતા હવે વ્રતની શરૂઆત થાય છે, એ જ્યાં સુધી હોય ત્યાં સુધી અપ્રત્યાખ્યાન એટલે ત્યાગ નથી હોતો, પણ જ્યાં એ અપ્રત્યાખ્યાન કસાયનો ત્યાગ થાય છે, નાશ થાય છે, તો હવે ત્યાગની વ્રતની શરૂઆત થઈ જાય છે। કોઈની છે અથવા એમ જેમ અત્યારના આવે સિસ્ટમ હોય તો કદાચ ભાઈ લઈને લોસ પ્રોપર્ટીમાં દે કે એ જુદી વાત છે, મુનિરાજ તો એવું ના કરે, આ તો અત્યારના હવે એમ હોય પેલા જોવે કદાચ ધ્યાન રાખે ભાઈ થોડો વખત કોઈ આવે છે લેવાનું, કદાચ એમ લાગે કોઈ નથી તો જેમ અત્યારના કોઈ આપે બીજી જગ્યાએ જમા કરાવી દે પોલીસ સ્ટેશન દે, એવું કોઈ કરી શકે, પણ પોતે તો ન જ લે, પોતે તો ન જ લે, લઈને પછી અથવા પ્રયત્ન કરે જેને માંગલિક હોય ને દેવાનું અથવા તો આવી રીતે ક્યાંક જમા કરાવવાનું, એવું કરે। મુનિરાજને તો એવું પણ હોતું નથી, ગમે ત્યાં જોવે તો કોઈને કે પણ નહીં, તો હવે એવું તો બહુ ખ્યાલ, પણ કદાચ એવું લે તો ધર્માદામાં કે એવું આપી દે કે એવી પ્રકારની એને ભાવના હોય, આ જેમ કે ભાઈ જંગલમાં ક્યાંક ચરવું મળ્યા કે આ તે કોઈ માલિક ન હોય ને એવું લાગતું હોય તો પોતે કદાચ ખ્યાલ આવે તો સેવામાં કરે, ધર્મમાં વાપરવું કે એવી એની ભાવના હોવી જોઈએ। હવે બ્રહ્મચર્ય અણુવ્રત કે પોતાની સ્ત્રી સિવાય બીજી સર્વ સ્ત્રીઓથી વિરક્ત રહે તે બ્રહ્મચર્ય અણુવ્રત છે। અહીંયા પાંચમા ગુણસ્થાનની વાત છે, મુનિદશામાં તો પછી બધું ટોટલી છૂટી જતું હોય છે। પછી પોતાની શક્તિ વિચારીને પરિગ્રહ મર્યાદિત રાખે તે પરિગ્રહ પરિમાણ વ્રત છે। શું કહે છે? પોતાની શક્તિનો વિચાર કરે, મોટું પહેલા પ્રતિજ્ઞા લઈ લે અને પછી પ્રતિજ્ઞા સચવાય નહીં અને એનો ભંગ કરે તો મોટો દોષ થાય, મોક્ષમાર્ગ પ્રકાશકમાં એટલે ટોડરમલજી લખ્યું છે કે તારી શક્તિ ન હોય ને મોટી પ્રતિજ્ઞા લઈ લઈશ અને પછી શું થાય, આકૃતા થાય. આકૃતા થતા એ પ્રતિજ્ઞાનો કેવો કરશે, ભંગ કરશે, તો ઉલટાનો વધારે દોષિત થાય. તારી શક્તિ ન હો તો નાનો પ્રતિજ્ઞા લેજે, નાનું વ્રત લેજે, પણ તારી શક્તિ ન હોય ને મોટું લઈ લઈશ અને પછી તોડું છે તું તો તને વધારે દોષ લાગશે. માટે પોતાની શક્તિનો પહેલા વિચાર તો કરવો જોઈએ. અને પોતાની શક્તિ હોય અને જો પોતે ન કરે તો પ્રમાદી છે. પાછું એમ હોય કે ભાઈ ડર જ રાખીએ આપણે કે નહીં થાય નહીં થાય એટલે ન લેવું એમ પણ નથી, પણ પોતાની શક્તિ હોય એક દિવસ માંડ કરી શકતો એમ કહી કે ના હું હવે 10 દિવસ કરીશ તો પછી એને આકુરતા વધી જાય. માટે પોતાની શક્તિ વિચારીને પરિગ્રહની મર્યાદા રાખે, નિયમ કરી લે કે મારે 5 લાખ રૂપિયા જ રાખવા છે, કેટલા કપડા જોડી રાખવા છે, બીજું વધારે મારે રાખવું. અને એવા ઘણા હોય છે કે એક આપણે એક બનેલું છે, આમ તો એક મોટી ઉંમરના માજી હતા, પોતે એનો નિયમ 200 રૂપિયા પોતા પાસે રાખે, એનાથી કોઈ પણ દીકરા કે આ તે ગમે આવે ને તરત જ એને દાનમાં ધારીમાં આપી દે, 2 જોડી કપડા રાખે, 200 રૂપિયા રાખે, બસ એ કે મારાથી એની વધારે કે મારે જીવન જરૂરિયાત એનાથી ચાલી જાય. તો પોતાની શક્તિ અનુસાર એ પ્રકારે કરતા હોય છે ઘણા, જેથી એટલી રાગની મર્યાદા રહે છે. તો એ કઈ વાંધો નથી, કરે તો ક્યાં વાંધો જ છે. આ તો વ્રત થી શું થાય છે, પોતાના પરિણામમાં મજબૂતાઈ આવે. ઓલું તો શું થાય, આપણે ક્યાં વ્રત લીધો છે ગમે કરણ, ઓલું વ્રત લેવાથી શું થાય છે, એને એક બંધાય છે, એની મર્યાદા રહે છે. બાકી ખરેખર તો એમ કરે તો પોતાની મર્યાદા રાખે પરિણામની તો કઈ વાંધો નથી, પણ આ વ્રત થી પોતાની એક મર્યાદિત રહે, છૂટ નથી રહેતી. હવે આગળ વાત કરે, 10 દિશાઓમાં જવા આવવાની મર્યાદા રાખીને તેની હદનું ઉલ્લંઘન ન કરવું તેનું નામ દિગ્વ્રત નામનું વ્રત છે. આ ગુણવ્રત કરે છે, 5 અણુવ્રત થઈ ગયા, હવે દિગ્વ્રત 3 છે. એની પહેલા વાત કરે છે કે ગુણવ્રતમાં પહેલું દિગ્વ્રત કહે છે કે 10 દિશા, 10 દિશા એટલે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, પછી 4 ખૂણા કહેવાય અને ઉપર અને નીચે એમ 10 પ્રકાર થયા. 10 દિશાઓમાં જવા આવવાની મર્યાદા, આવું શું કામ કરવાની જરૂર, 10 દિશાઓમાં જવા આવવાની મર્યાદાનું શું કારણ છે, એના શું ફાયદો થાય. કારણ કે આ જવા આવવાથી આપણને એક હિંસાના એક તો નિમિત્ત થઈએ છીએ, જઈએ છીએ આવીએ છીએ તો શું થાય છે, હિંસા. બીજું આજ ક્યાંક જવું હોય, સપોઝ અહીંથી એક ગામથી બીજે ગામ જવું, કેટલા વિકલ્પો રહે છે. પેલા તો ટ્રેન પકડવી છે તો ટાઈમસર પહોંચશું કે નહીં, ત્યાં જશું તો બરોબર કોઈ આવશે કે નહીં પહોંચશું, કેટલા વિકલ્પો એની પાછળ લંબાતા હોય છે. તો આ એક મર્યાદા રાખે તો એટલા વિકલ્પો એને ઓછા થાય છે, એ હેતુ છે. આ દિગ્વ્રતના દિશાઓમાં ગમન કરવાની મર્યાદા, દિક એટલે દિશા, એમાં મર્યાદાનું કારણ શું છે કે એટલા વિકલ્પો એના કપાય છે, એટલી હિંસા એને ઓછી થાય છે. અણુવ્રતિ મુખ્ય છે અને આ જે છે એ એના સપોર્ટિંગમાં છે. આ જે 5 અણુવ્રત છે એને ટકાવી રાખવામાં આ ગુણવ્રત ને શિક્ષાવ્રત શું કરે છે, એમાં એને એને મદદ કરે છે, એને ટકાવવામાં મદદ કરે છે. આ શ્રાવક ના છે ને, પોતે પોતાની માં નક્કી કરે ને, અને શ્રાવક પણ આવતા એને આવા હોય જ છે, પોતે આવા નક્કી પોતે કરતા જ હોય છે. એનો ભાવાર્થ, જન સમુદાય માટે જ્યાં અટકાયત ન હોય અને કોઈ ખાસ વ્યક્તિની માલિકી ન હોય એવા પાણી અને માટી. જો બે રીતે કહ્યું, જન સમુદાય માટે જ્યાં બોર્ડ ન માર્યું હોય કે અહીંથી કોઈ માટી ન લઈ જાય એવી જગ્યા, નિર્દોષ જગ્યાએથી, અથવા કોઈની પોતાની જગ્યા માલિકીની હોય તો એવી જગ્યા, અથવા પોતાનું પાણીનું સ્ટોર કર્યું ત્યાંથી પણ ન લેવે. જન સમુદાય એક કોઈ પણ પબ્લિક માટે જ્યાં અટકાયક એટલે એને ઓલું ન હોય, રિસ્ટ્રિક્શન ન હોય, અને કોઈ ખાસ વ્યક્તિની માલિકી પર્સનલી કોઈનું ન હોય એવા પાણી અને માટી જેવી વસ્તુ સિવાયની, પોતાની માલિકી ન હોય એવી પારકી વસ્તુને તેના માલિકે દીધા વગર ન લેવી, તથા ઉપાડીને બીજાને પણ ન દેવી, પોતે તો ના લે પણ કોકની વસ્તુ લઈને કોકને ન પણ દે, તેને અચોર્ય અણુવ્રત કહે છે. પોતે તો એ વસ્તુ ન લે, બીજાને પણ લઈને ન આપે. એટલે પાણી અને માટી એ પણ જ્યાં એને કોઈ બંધન ન હોય, મનાઈ ન હોય, એ એવી જગ્યાએથી માટીને પાણી લે, બાકી બીજી વસ્તુ તો લે. પોતાની માલિકી ન હોય એવી બીજાની વસ્તુને લે પણ નહીં અને બીજાને આપે પણ નહીં. પોતાની પરણેલી સ્ત્રી સિવાય બીજી સર્વ સ્ત્રીઓથી વિરક્ત રહેવું તે બ્રહ્મચર્ય અણુવ્રત છે. પુરુષોએ અન્ય સ્ત્રીઓને માતા, બહેન અને પુત્રી સમાન માનવી અને સ્ત્રીઓએ પોતાના સ્વામી સિવાય સર્વ પુરુષોને પિતા, ભાઈ અને પુત્ર સમાન સમજવા. આવો અંતરમાં એને ભાવના વિચાર હોય તે બ્રહ્મચર્ય અણુવ્રત કહેવામાં આવે છે. પોતાની શક્તિ અને પોતાની યોગ્યતાનો ખ્યાલ રાખીને, બે રીતે, પોતાની શક્તિ અને પોતાની યોગ્યતા એનો ખ્યાલ રાખીને જીવન પર્યંત માટે ધન, ધાન્ય આદિ બાહ્ય પરિગ્રહનું પરિમાણ એટલે મર્યાદા કરીને તેનાથી વધારેની ઈચ્છા ન કરી તેને પરિગ્રહ પરિમાણ અણુવ્રત કહે છે. મર્યાદા બાંધે તો પછી એનાથી અધિક એને વેપારમાં જોડાવું, કમાવા જવું એવું હોતું નથી, તેટલા વિકલ્પો એને પાપ ઓછું થાય છે એના માટે કહે છે. પણ બે ખાસ વિચારું, પોતાની શક્તિ અને પોતાની યોગ્યતા. કારણ કે પોતાને એકદમ મર્યાદા બાંધી લે પછી જેને કહે ને ઇન્ફ્લેશન, મોંઘવારી વધે ને પછી આકુતા ને એવું બધું થાય, એટલે પહેલા એ પોતાનો વિચાર તો કરવો જોઈએ. પોતાની શક્તિને યોગ્યતાનો વિચાર કરીને જીવન પર્યંત સુધી ધન, ધાન, બારમા વસ્ત્ર, પાત્ર, વાસણ આદિનો બાહ્ય પરિગ્રહનું એક મર્યાદા કરે તેને અને વધારે ન રાખે તેને પરિગ્રહ પરિમાણ અણુવ્રત કહે છે. આ પાંચ નીચે ફૂટનોટમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ પરિમાણ અણુવ્રત છે. થોડાક વ્રત છે. તે હિંસાદિકને લોકમાં પણ પાપ માનવામાં આવે છે. તેનો આ વ્રતોમાં એક દેશ એટલે સ્થૂળપણે ત્યાગ કરવામાં આવ્યો છે અને તેને લીધે જ અણુવ્રત કહેવાય છે. હિંસા આદિને તો પાપ ગણવામાં આવે છે. અણુવ્રતમાં એનું કેવું છે, થોડાક છોડ્યા છે, હજી પૂરેપૂરા છોડ્યા નથી, માટે તેને અણુવ્રત કહેવામાં આવે છે. હવે દિગ્વ્રતનું દસે દિશાઓમાં જવા આવવાની મર્યાદા નક્કી કરીને જિંદગી સુધી તેનું ઉલ્લંઘન ન કરવું તેને દિગ્વ્રત કહે છે. તેમાં દિશાઓની મર્યાદા નક્કી કરવામાં આવતી હોવાથી તેને દિગ એટલે દિશા, એને દિગ્વ્રત કહેવામાં આવે છે. પોતે નક્કી કરે પૂર્વ દિશામાં, જેવી રીતે કોઈ મોટું સિટી કે એવું બધું આવતું હોય એ નક્કી કરે લે, જેમ ઇન્ડિયામાં કોઈ હોય કે ભાઈ પૂર્વ દિશામાં કઈ આવે છે કે કલકત્તાની બહાર નહીં જાઓ, પશ્ચિમમાં કે મુંબઈની બહાર નહીં જાઓ, જામનગર, એવી રીતે એક નક્કી કરેલા મર્યાદા. અને એ મર્યાદામાંથી પણ હજી દેશ વ્રત ફરીથી આવશે. આ એક બહુ મેજર આપે કે હું ઇન્ડિયાની બહાર નહીં જાઉં હું જિંદગીભર સુધી, તો એનું નામ દિગ્વ્રત કહેવાય. એ દિગ્વ્રતમાંથી પણ હવે મર્યાદા બાંધે કે હું સોનગઢ ગામની બહાર 15 દિવસ નહીં જાઉં, મહિનો નહીં જાઉં, એનું નામ દેશ વ્રત હમણાં કહેશે આપણને. હવે 12મો, એમાં દેશ વ્રત ગેસાવગાસિક નામનું ગુણવ્રતનું લક્ષણ, બીજું જે છે ગુણવ્રત દેશ વ્રત તેની વાત કરે તો શુભ ભાવ થાય, એને શુભ ભાવ થાય. સમ્યક દર્શન વગર આવું લે તો શુભ ભાવ થાય. સાચા વ્રત તો 5મા ગુણ સ્થાને સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક જ થવાના, એ પેલા આવા હોય તો શુભ ભાવ થશે. તાહુ મે ફિર ગ્રામ ગલી ગ્રહ બાગ બજારા, ગમના ગમન પ્રમાણ ઠાન અન સકલ નિવારા. તેનો અનુવાદ પછી તેમાં, તેમાં એટલે જે દિગ્વ્રતની મર્યાદા બાંધી છે તેમાં કોઈ પ્રસિદ્ધ ગામ, શેરી, મકાન, બગીચા અને બજાર સુધી જવા આવવાનું માપ રાખીને અન્ય બીજા બધાનો ત્યાગ કરવો તે દેશવ્રત અથવા ગેસાવગાસિક વ્રત કહેવામાં આવે છે. દિગ્વ્રતમાં મોટી મર્યાદા છે, આમાં એનાથી નાની છે. કે કોઈ ગામની શેરી, મુખ્ય રોડ હોય અથવા તો કોઈ બગીચો હોય, બજાર હોય, ત્યાં સુધી જ હું જઈશ, એનાથી બહાર હું નહીં જઈ, એવું માપ મર્યાદા રાખે અને બીજું બધા જવાનો ત્યાગ કરે. એમાં બે રીતે, સ્થાન અને અમુક ટાઈમ, કે આ બજાર સુધી હું મહિના સુધી અહીંયા સુધી જઈશ એવું ટાઈમ પણ રાખે અને સ્થાનની બેની મર્યાદા કરે, તેનું નામ દેશવ્રત અથવા દેશાવગાસિક વ્રત કહેવામાં આવે છે. દિગ્વ્રતમાં જિંદગી સુધી કરવામાં આવેલી જવા આવવાના ક્ષેત્રની મર્યાદામાં પણ, ઓલી જિંદગી સુધી છે દિગ્વ્રત, આમાં ઘડી, કલાક, દિવસ, મહિના વગેરે કાળના નિયમથી કોઈ પ્રસિદ્ધ ગામ, રસ્તો, મકાન, બજાર સુધી જવા આવવાની મર્યાદા કરીને તેનાથી અધિક હદમાં ન જવું તેનું નામ દેશવ્રત કહેવામાં આવે છે. આવું બધું સહેજે એના જીવનમાં હોય, મર્યાદા બાંધી લે, પછી વિકલ્પો ચાલ્યા કરે, ભાઈ હું ક્યાં જાઉં છું, હું તો ટેલિફોનથી વાત કરું છું, તો એવો પણ ન હોઈ શકે. એને જો મર્યાદા બાંધી છે તો એ પ્રકારના વિકલ્પો ન આવવા જોઈએ કે ભાઈ મેં આવું મારું પાપની મર્યાદા દિશાની જેને છૂટ છે, એ બધા આવો વિચાર કરે આનો હેતુ શું છે. આમ કે ભાઈ મેં અહીંયા બજાર સુધી હદ બાંધી છે, બજારના છેડે બેદે, પછી ઓલાને કે અહીંથી બહાર ત્યાં લઈ આવ, તો એનો એ તારી પરણતી તો એ જ રહીને એને એવી મર્યાદા સહેજે એવો વિકલ્પ ન હોય. ઘરમાં તો હું ભાઈ એક આખું અઠવાડિયું ઘરની બહાર નહીં જાય, એમાંથી એના વિકલ્પો કેટલા ઓછા થાય કે બહારમાં શું બને કાંઈ નહીં, હવે ઘરમાં રહીને સ્વાધ્યાય કરવું, આ તે એ પાછળનો એનો એક હેતુ રહેલો હોય છે. પણ આપણે શું થાય છે કે આવા બહારથી વ્રતો લઈ લેતા હોય કોઈ, અંદરમાં તો કાંઈ પરણતીનું ઠેકાણું નહીં. શ્રીમદજી કહે ને, લયુ સ્વરૂપ વ્રતિનું ગ્રહ્યુ વ્રત અભિમાન, પામે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. પોતાની વૃત્તિ લયુ સ્વરૂપ નો વૃત્તિ, મારી વૃત્તિ પણતી શું કામ કરે છે, શું શક્તિ યોગ્યતા છે એનું તો ખબર ન હોય ને, કે ગ્રહ્યુ વ્રત અભિમાન, અમે વ્રત ધારી છીએ, અમે મોટા મોટા વ્રત પાળીએ છીએ એવું શું કરે છે, અભિમાન કરે છે. એનું એનો આશય શું છે, લેવા લૌકિક માન, લોકોમાં માન લેવા માટે આવું કરે છે. આ એવું હતું ને, સહજપણે આવું હોય છે. હવે અનર્થ દંડ વ્રતના ભેદ અને તેનું લક્ષણ, આ બધા બાર શ્રાવકના અણુ વ્રતનું તો આપણે શેમાં આવ્યું હતું, પ્રતિકરણમાં આવ્યું હતું ને, એનું બધું એનું આપણે ડિટેલ લીધું હતું, એટલે જલ્દી આપણે થઈ જશે આ. હવે ત્રીજું ગુણ વ્રત, અનર્થ દંડ વ્રત, અને આ ખાસ આપણે સમજવા જેવું છે, બહારની દિશાનું ને ઠીક, પણ આ આપણે અજાણતા પણ આવા પાપ કરતા હોય છે તેનું ખાસ જોવા જેવું છે. કાહુ કી ધન હાનિ કિસી જય હાર ન ચિંતે, દેયન સોય ઉપદેશ હોય અગવન જ ક્રસીતે, કર પ્રમાદ જલ ભૂમિ વૃક્ષ પાવકન વિરાધે, અસિધનુ હલ હિંસોપકરણ નહીં દેય સલાદે, રાગ દ્વેષ કર તાર કથા કબ હું ન સુની જે, ઓ રહુ અનરથ દંડ હે તુ અગતિને ન કીજે. ઘણું કે છે આમાં, આપણે જાણતા અજાણતા કેટલાય બધું હિંસામાં નિમિત્તો થતા હશે, ડાયરેક્ટ ન કરીએ પણ આવી રીતે અનુમોદમાં ઇનડાયરેક્ટલી કરીએ. જે એમાં દ્રષ્ટાંત પણ આપ્યું છે કે શું આપ્યું છે, પ્રમાદ ચર્યાના બે દ્રષ્ટાંત આપ્યા છે ને, પાણીને ખોટે ખોટું ઢોળે છે, ઓલો શું કરે છે, વૃક્ષને કાપે નાખે છે. આપણે શું હોય છે, હાલતા ચાલતા ઝાડ દેખાણું તો હાથ ઊંચો થાય, અથવા ખબર હોય કે ભાઈ આ રસ્તો સીધો છે તો શેના ઉપર ચાલીએ, ઘાસ ઉપર ચાલીએ. આ બધું પ્રમાદચર્યા છે. વગર જો એનો શબ્દ શું છે, અનર્થ દંડ. અનર્થ એટલે વગર પ્રયોજનનું, કે તમે ભાઈ આ જે શાકભાજી કે એમાં ખાવ છો એ પણ એક પાપ છે, પણ એક ભોજન તરીકે છે, પણ આ ઘાસમાં ચાલું નહીં, બધું કેવું છે, અનર્થપણાનું વગર પ્રયોજન છે. સાચે બીજી ફૂટપાથ છે એના ઉપર પણ તમે ચાલી શકો છો, તો વગર પ્રયોજનનું જો તમે પાપ કરો છો તો તેનાથી તમને દંડ મળશે, તો તેનો ત્યાગ આપણે કરવો જોઈએ. બીજું શું છે, અગ્નિ જલાવે છે, જરૂર ન હોય તો શું કરે છે, ફટાકડા ફોડીને બધું કરે ને, દિવાળી હોય, હોળીમાં તો આપણે એવું કદાચ ના કરે, ઓલી રંગ નહી જુદું છે, આ તો ઓલું હોળીની લાકડા બાળે છે, હોલિકાનું જે જલાવે છે ને, અહીંયા ફટાકડા કે ખોટા વગર પ્રયોજને દીવડા કરવા કે એવું કરવું ઘણી હોય છે ને, લગ્ન પ્રસંગે બધું શું કરે છે, ફટાકડા ફોડે, ઝાડને એના ઉપર ડેકોરેશન કરે. ભાઈ એમાં એ ઝાડમાં પણ કેટલા પશુ રહેતા હોય છે, ત્યાં પણ એકેન્દ્રી જીવ છે, વગર પ્રયોજને એવું લાઇટિંગ કરીએ, ડેકોરેશન કરીએ, શું આપણને મળવાનું છે, તો એ વગર પ્રયોજનનું છે. બીજું કયું છે, હિંસાદાન છે. હિંસાદાન એટલે કોઈને સસ્તો મારે તો નહીં, પણ તલવારને આપે, ભાલા આપે, ધનુષ બાણ એને બધું આપે છે, બીજાને પોતે તો નથી કરતો પણ બનાવીને બીજાને આપે છે. આ બનાવે છે ને બધા શસ્ત્રો બનાવવાના કારખાનાની બધા જાળ બધું જ દોરી છે, જાળ છે, એ પ્રકારનું જે જે સાધન કે જે હિંસામાં નિમિત્ત થવાનું છે એ કોઈ પણ સાધન એ બધું હિંસાનું નિમિત્ત બનવાનું છે તો એ વગર પ્રયોજને છે, એવો ધંધો પણ ન કરવો જોઈએ. તો એની વાત આપણને આમાં કરશે. પેલું એમાં કોઈની ધનના નાશનો સૌથી પહેલા આ કોમ્પિટિશનમાં હોય વેપાર ધંધામાં એમાં શું વિચાર કરીએ, એનું દેવાળું ફૂંકે બધું, એનું આ થઈ જાય તે થઈ જાય, અહીંયા તો ઓછું કદાચ હોય, ત્યાં તો પેલા શું વિચારે, ઇન્કમટેક્સની રેટ પડે તો એને ખબર પડશે, સેલ ટેક્સ વાળા આવે, અહીંયા તો કદાચ ઓછું હોય બધું. એમ બીજાનું ખોટું ચિંતન કરવું, બીજાનું ખરાબ સારું શેના કારણે થવાનું છે, એના પુન પાપ અનુસાર. એ ગમે તેટલું ખોટું કરશે પણ જ્યાં સુધી પુનનો ઉદય હશે ત્યાં સુધી કઈક નહીં થાય. અને બહારમાં જગતમાં જોઈએ છે કે નહીં, ઓલા કેટલા અબજોનો કઈ ગોટાળો કરતા હોય, કેટલા વર્ષો સુધી એમને એમ ચાલતો હોય છે, કેમ નથી ખબર પડતી હોતી, એનો પુનનો ઉદય હોય છે. અને હોશિયારી તો પેલા હોય પછી હોય, જ્યાં પુનનો ઉદય પૂરો થાય છે તો શું થાય છે, બધું બહાર આવે છે ને, ફ્રોડ બધા બહાર આવે છે ને, ભાંડો ફૂટે છે. શા માટે એવું થયું છે કે એનો પુનનો ઉદય પૂરો થયો અને પાપનો ઉદય આવે છે તો થાય છે. પણ મારે એનું ખરાબ ચિંતવીને પાપના ભાગીદાર શું કામ થાય. તો કોઈની ધનના નાશનો, ધનથી ઘરનો નાશ, બધી એ પ્રકારનો ધનના કેટલું આ જીવ એની પાછળ પણ રાગ દ્વેષ કરે છે. મારી ટીમ જીતે ને ઓલી ટીમ હારે, એ જીતે હારે આપણને શું ફરક છે, એક સાચી રીતે વિચાર કરીએ વોટ મેક્સ ડિફરન્ટ ટુ અસ. પણ છતાં એની પાછળ કેટલું બધું હોય છે, બે ઘડી આનંદ છે, કસાય કરીએ છીએ બે ઘડીનો નહીં, ઈ કસાયનું ફળ એવું આવશે કે એને પછી બે ઘડીની બદલે કેટલા ભવ વધારી દેશે વગર પ્રયોજને. તને કદાચ જોવાનો શોખ છે, જો એમાં હાર જીતનો રાગદ્વેષ શું કામ કરે છે, એ જોવાનો શોખ હોય તો એમાં રાગદ્વેષ ન હોય શકે. આજ હવે શું થઈ ગયું છે અને ખરેખર કેટલા રાગદ્વેષ થઈ ગયા છે, ઓલા કોચ ને કે રેફરી ને બ્રાઇબ આપીને બધું કેટલા, એક જો એની પાછળના રાગદ્વેષ કેટલા વધી ગયા. ખરેખર તો બારમાં જેમ વિચાર કરે ને કે સ્પોર્ટ્સમેન સ્પિરિટ પણ નથી રહી, વી આર નોટ લુકિંગ એટ ધ ગેમ, વી આર લુકિંગ એટ ધ વિન એન્ડ ડિફીટ. બારમાં પણ સાચું જોતા નથી આવડતું આપણને. આપણે કોને જોવી જોઈએ, સ્પોર્ટ્સ ને ગેમ જોઈએ છે કે આપણે હાર જીતને હવે જોતા શીખી ગયા છે. તો એ પણ એ અનર્થ દંડ ખોટા આપણા રાગ દ્વેષ ને વધારે છે. અને અહીંયા તો બધું જેને જેનું શોખ હોય, ફૂટબોલ ને વધારે અને એ રેસિંગ ને એ તો બહુ વધારે છે કે એમાં ઘોડાને કેટલું દુઃખ આપીને બધું કરતા હોય. એવા તો પાપના જે રેસિંગ હોય એની તો વાત છે જ નહીં. પણ આવા જે હોય એમાં હાર જીત ને ચિંતવવી જોઈએ. હાર જીત ચિંતવતા રાગદ્વેષની કસાઈની વૃદ્ધિનું કારણ બને છે. સ્પોર્ટ્સની જેમ બીજે બારમાં પણ લઈ શકાય છે, ઓલી હોય છે ઇલેક્શન થતા હોય છે, ઇલેક્શનમાં કરે છે ને કેનવાસિંગ કરે, આ પાર્ટી જીતે આ પાર્ટી હારે આ કેન્ડિડેટ જીતે, એ બધા જ આપણને એમાં અત્યારના વર્તમાન કાંઈ નથી લાગતું. પણ એની પાછળ જે રાગ દ્વેષ કસાય પોસાય છે એ જીવને બહુ નુકસાનનું કારણ થવાનું છે. એટલે કોઈની જીતનો અથવા તો કોઈની હારનો શું લખ્યું છે, વિચારે ન કરવો. એની હાર જીત કરવામાં ડાયરેક્ટલી હા સારી વાત છે, ન દે તો સારું જ છે, એમાં કઈ ખરાબ નથી. વોટિંગ ન કરો તેમાં કઈ ખરાબ નથી. પણ આ જે તીવ્રતા એનું છે, કદાચ કોઈને કમ્પલસરી હોય દેવા જાવ દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. પણ આજ એની હાર જીતની જે અંદરમાં રાગની તીવ્રતા છે એનો નિષેધ છે. ક્યાંક એવી જાતનું કમ્પલસરી હોય કરવું પડે પણ ન દો તો એમાં કઈ સારું જ છે. તો એ બેસે છે એટલી મર્યાદા હોય છે કે એવું ન હોય કે હાથીની કેપેસિટી અથવા ગાય ઘોડાની કેપેસિટીને એના કરતા વધારે બોજો આપે. જો દરેકમાં એ રીતે વિચાર કરીએ છીએ, જીન મંદિર બનાવવું હોય ખોદવું પડે છે પાયો, પાપ લાગે, પણ એની સામેનો એનો હેતુ જે છે પુનનો ભાવ એ વધારે હોય છે. એટલે અલ્પ પાપ લાગે છે પણ એ હાથી ઉપર કે એના ઉપર હોય છે એના સાથે પ્રભાવના પુનના ઉદયનું વધારે કામ થતું હોવાથી એવું કરે છે. એટલે બે રીતે એનો સારા ખરાબ નો વિવેક કરીને કામ કરે. બાકી હાથી કે અથવા ઘોડો નાનો હોય પાતળો હોય ને એના પર મોટું વજન આપી દે એવો પ્રકાર ન હોવો જોઈએ. તો આ રીતે શું લખ્યું છે, વિચાર પણ ન કરવો, ડાયરેક્ટલી ઇન્વોલ્વ તો નહીં પણ વિચાર ન કરવો. તે અપધ્યાન, અપધ્યાન એટલે માઠું ધ્યાન, અનર્થ દંડ વ્રત કરે છે. કોઈની હાર જીત વિચવે, કોઈનું ખરાબ સિંચન વિચાર કરે તેનું નામ અપધ્યાન છે. પછી એનો બીજો પ્રકાર, વ્યાપાર અને ખેતીથી પાપ થાય છે તેથી તેનો ઉપદેશ ન દેવો, તેને પાપ ઉપદેશ અનર્થ દંડ વ્રત કહેવાય છે. શું કહે છે, વ્યાપાર અને ખેતીથી તું આવો વ્યાપાર કરજે, આવું કરજે એવો ઉપદેશ પણ ન દેવો. વગર પ્રયોજને કોઈ આવું ને સેજે એને પોતાને કરવું પડે જુદી વાત છે, પણ વગર પ્રયોજને અને એવા ધંધાનો પણ ઉપદેશ ન દેવો જેમાં તીવ્ર પાપનું સીધું હિંસાનું નિમિત્ત થાય. આ વગર પ્રયોજને શું છે, કોઈ માગવા ન આપ્યું, સલાહ ન આપે ને પોતે સામેથી સલાહ દેવા જ, આમાં શું છે વગર પ્રયોજન ની વાત છે. પોતે પણ એવો ધંધો, પણ વગર સલાહ માગે, વગર પ્રયોજને કોઈને કહેવા જાય કે આવી ખેતીવાડી કરજે, નામ કરજે, તું આ વાવજે તો વધારે થશે, વગર પ્રયોજન ના કરો. પોતે પૂછવા માગે અથવા એવી કોઈ રીત હોય તો જુદી વાત છે. આ અનર્થ એટલે શું, વગર પ્રયોજને જેમાં તારું કઈ છે નહીં. તો વ્યાપાર અને ખેતીથી પાપ થાય તેથી તેનો ઉપદેશ ન દેવો. પોતે જ કરતો હોય પણ આવો કોઈ આવે તો કે ભાઈ એમાં હું અનુમોદના નહીં આપું, તારે કરવું હોય તે કરજે. અને બાકી તીવ્ર જે પાપ થાય, જેને એમ કે ને ગુરુદેવના પ્રવચનમાં આવે છે કે ભાઈ અમે તો ઈંડા કે મીઠ ને અમે અડીએ છીએ કે અમે તો પેક ડબ્બા આવે છે ને સેલ કરીએ છીએ, એમાં અમને શું પાપ લાગે, તો એ પણ અનુમોદનાનું પાપ લાગે છે. એવી વસ્તુ પણ વેચવી જોઈએ નહીં. કોઈ કે ને પેકે પેક અહીંયા તો પેક ટીન આવે ને, અમે કે એને અડીએ છીએ, અમે શું કરીએ છીએ, તો એવું એ તો ડાયરેક્ટ પાપ છે, એવું તો હોય જ નહીં. પણ આવું વગર પ્રયોજન હોય નહીં તો તેને પાપ ઉપદેશ અનર્થ દંડ કહે છે. પ્રમાદથી પ્રયોજન વગર જલાદિક, પૃથ્વીકાયિક, વનસ્પતિકાયિક, અગ્નિકાયિક અને વાયુકાયિક જીવોનો ઘાત ન કરો. જો શબ્દ શું હોય, પ્રયોજન વગર. પોતાને જરૂર પડે મકાન બનાવવું હોય તો કરી શકે છે, નાવા માટે પાણી વાપરે છે, ખાવા માટે વનસ, પણ વગર પ્રયોજનની વાત છે. વગર પ્રયોજને ભૂમિને ખોદે છે, પાણી ઢોળે છે, વનસ્પતિને કાપે છે, તોડે છે. નવરા બેઠા કામ ન હોય તો શું હોય, પાંદડું કે ગમે હાથમાં આવે તો તોડે, બેઠા હોય ઘાસ ઉપર એક તો અને પાછો તોડતો જાય. એટલે આ બધું એક તો બેસાય નહીં, બેસે છે તો બધું તોડતા, વગર પ્રયોજનનું બધું હોય છે. અગ્નિકાયક અને વાયુકાયિક જીવોનો ઘાત ન કરવો તે પ્રમાદચર્યા છે. પ્રમાદથી કરવું, પહેલું શું હતું, ચિંતન કરવું, અપધ્યાન. બીજું શું હતું, ઉપદેશ હતો, પાપનો ઉપદેશ. ત્રીજો પ્રકાર કયો છે, પ્રમાદચર્યા, પ્રમાદથી પોતે વગર જરૂર ન હોય તો પણ કરે છે. ચોથું પ્રકાર, તલવાર, ધનુષ્ય, હળ વગેરે હિંસા થવામાં કારણભૂત પદાર્થોને આપીને જશ ન લેવો તે હિંસાદાન અનર્થ દંડ વ્રત છે. આ શું છે, વસ્તુઓ બધું આપે છે ને પોતે એમાંથી રાજી થાય છે. કોઈને મારતો હોય ત્યારે શું છે, તાર શું જોવે છે, શસ્ત્ર જોવે છે, લા હું આપી દઈશ એમ, જેનાથી હિંસા થાય એવી વસ્તુ પોતે લાવે, ખુશ થાય અંદરમાં. પોતે મારે નહીં કોઈને, પણ કોઈને આપવામાં એ મદદભૂત થાય તો તે બધું પાપ દાન કરે છે. જે હિંસાનું નિમિત્ત છે તો તેમાં પાપ લાગે છે. તલવાર, ધનુષ્ય, એટલે વેપારમાં બે રીતે હોઈ શકે છે કે સામો જીવ જોવે કે ખરેખર એને તલવાર જોવે છે કે હળ જોવે છે, એના માટે એનો બીજો ઉપયોગ નહીં કરે એવી થોડીક ચકાસણી. એને જેવી રીતે કોઈ ધંધો કરે છે, ચપ્પુ લેવા આવ્યો, આપવો કે ના આપવો, એ વિચાર કરે ભાઈ આ ઘરના ઉપયોગ માટે આને કોઈને મારવા માટે, એવી પોતાની રીતથી વિચાર એ પ્રકારનો કરવો જોઈએ. કે હિંસા થવામાં કારણભૂત જે તલવાર, ધનુષ, હળ વગેરેને આપીને પાછો જસ ખુશી મનાવે, જસ ન લેવો તે હિંસાદાન છે. પાંચમું, રાગ અને દ્વેષ ઉત્પન્ન કરવા વાળી કથાઓ ક્યારેય પણ સાંભળવી નહીં. શું છે આ, તો લાગુ પડે ને આપણને. શું છે, સવારના ટીવી ખોલીએ, ન્યૂઝ પેપર ને બધું, એમાં શું હોય છે, બધું શાંતિ મળતી હોય છે ને, એમાંથી આત્મા યાદ આવે છે એવા ન્યૂઝ હોય છે ને, એમાં શું હોય છે, કે રાગ ને દ્વેષ ઉત્પન્ન કરવા વાળી કથાઓ ક્યારે વાંચવી, સાંજના કે સવારના? ક્યારે એની બધી નોવેલો બધી વાંચી ને હવે તો ખબર નહી, અહીંયા બધી ઓલી હોય છે ને ઓછી થઈ ગઈ છે ને બધી. અમારે શું કઈ વાંચી, ઓલી ડિટેક્ટિવ નોવેલ્સ બધી જેમ્સ બોન્ડ ની બધી, હા, કે જેમાં બધી પાપ ની વાત આવતી હોય, કેમ ચોરી કરવી, કેમ લૂંટફાટ કરવી, એવી પાપ ની શીખણાવની જે ઓલી હોય છે કથાઓ. અને ઘણાને તો બહુ શોખ હોય છે નોવેલ્સ નો, કે ભાઈ ટ્રાવેલિંગ માં એક આખી લઈ જતી, આખી જાણે નોન સ્ટોપ પૂરી કરી નાખા, એટલે પાછું એમાંથી હોશ મનાવે કે એક બેઠકે મેં પૂરી કરી નાખી. રાગ દ્વેષ વધારશે, કસાય વધારશે, આકુરતા અને દુઃખ વધારશે. ક્યારેય ન સાવ રાગ અને દ્વેષ ઉત્પન્ન કરવા વાળી કથાઓ. પેલા કથાઓ વાંચતા હવે જોવાનું ટીવીમાં, એવી બધી સિરિયલ ને બધું આવતું હોય કે જેમાં એવું જ દેખાડતા હોય, એવી ક્યારે પણ સાંભળવી નહીં, તે દુશ્રુતિ અનર્થ દંડ કહે છે. જો આ બધું વગર પ્રયોજને ખોટા આપણે પાપના ભાગીદાર થઈએ છીએ, તેનાથી આપણે બચવું જોઈએ. અને બીજા પણ પાપના કારણ, આ તો મેઇન કીધા છે, બીજા આપણા જીવનમાં આપણે તપાસી લેવા કે વગર પ્રયોજને જે કોઈ પાપના કારણો છે તે અનર્થ દંડ છે અને તેને પણ કરવા જોઈએ. ને પાંચ તેના મેઇન કીધા છે, એ સિવાય આપણને જે જે ખ્યાલમાં આવે તે બધા છોડવા. આ એમ ના સમજવું તો આ તો પાંચમા ગુણસ્થાને આવું થશે, આપણે અત્યારના તો છૂટ હોય એવું પણ હોઈ શકે ને. પોતાની ભૂમિકાનો પોતે વિચાર કરો. નીચે ફૂટનોટ છે, અનર્થ દંડવત બીજા પણ ઘણા છે, પાંચ બતાવ્યા તે સ્થૂળતાની અપેક્ષાએ છે, બીજા તો ઘણા અંદરમાં છે, અથવા દીર્ઘદર્શન માત્ર બતાવવા યોગ્ય છે. પાંચ તો મુખ્ય બતાવ્યા છે. આ સર્વે પાપ જનક, જનક એટલે ઉત્પન્ન કરનારા, પાપ જનક છે માટે તેનો ત્યાગ કરવો જોઈએ. પાપ જનક નિષ્પ્રયોજન કાર્ય અનર્થ દંડ કહેવાય છે, વગર પ્રયોજને અને પાપનું જનક, પાપને ઉત્પન્ન કરનારું જે કાર્ય છે તેને અનર્થ દંડ કહે છે, તેનો એને ત્યાગ કરવો જોઈએ. તેનો ભાવાર્થ આપણે હવે આગળ લેશું. હવે એમાં તો બીજો તમારે તો કોઈ ઉપાય નથી, આમ તો ડાયરેક્ટ સીધું કનેક્શન હોય ખુલ્લામાં ને એવું વેચતા હોય તો ન જ લેવું જોઈએ. આવું ડિવિઝન પેક જુદું રાખતા હોય, આપણું જુદું રાખતા હોય, તો બીજું ત્યાં ઉપાય એ તો દેવાનો જ. આમ તો ન લે તો સૌથી ઉત્તમ છે, ટીન ને જે અડવાનો છે અથવા તો તમે ડાયરેક્ટ સીધું એમાંથી લ્યો છો બેનું ડિવિઝન, બાકી તો પાપનું નિમિત્ત બનવાના જ છે. ન લ્યો સૌથી ઉત્તમ છે, બીજે ક્યાંય એવું મળતું હોય જો હોય તો સારી જ વાત છે, ન હોય તો બીજો કોઈ ઉપાય નથી હોતો. અને એટલા માટે આવું અનાર્ય ક્ષેત્રનો નિષેધ ને એવું બધું શું હોય છે કે તમારી પાસે બીજો કોઈ અહીંયા ઉપાય જ નથી હોતો, મુખ્યત્વે કરીને કોઈ મળતું હોય તો સારી વાત છે કે જ્યાં આવી જ વસ્તુ સારી હોય છે બીજી ન વેચાતો, પણ આઈ ડોન્ટ થિંક એવું કોઈ ક્યાંય મળવા શક્ય હોય. એમ એટલે એ તો બધું મુશ્કેલ તો છે જ આવા ક્ષેત્રમાં.